તારીખ 5/1/1989 શ્રી પ્રયોજન સિદ્ધિ શાસ્ત્ર બોલ નંબર 38, 39, અને 40 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 26
શરીરની ક્રિયા મેં કરી છે, હું આ વ્રત પાડી શકું છું, સંયમ પાડી શકું છું. એ પ્રકારે ત્યાગની અથવા સંયમની ક્રિયા મેં કર્યું એવો જે ભાવ તે આત્મબુદ્ધિનો ભાવ છે. ધર્મબુદ્ધિ એ વ્રત સંયમ પાળે તો પણ શુભ ભાવની સાથે સાથે શરીરની મેં ક્રિયા કરી એ આત્મબુદ્ધિ એ મિથ્યા બુદ્ધિ છે, એ વધારે દ્રઢ થાય છે, પુષ્ટ થાય છે, પુષ્ટ થાય છે એટલે દ્રઢ થાય છે. આવી એક પરિસ્થિતિ આત્માને સમજ્યા વિના કે અનુભવ્યા વિના માત્ર વ્રત સંયમમાં થવાનું લગભગ બને છે, સંભવિત ભૂલ છે. એટલે વ્રત સંયમના પરિણામ જેને થાય આવી મિથ્યાત્મની પુષ્ટિ થાય એ પ્રકારના પરિણામ ન થાય એટલી સાવધાની ઓછામાં ઓછી હોવી જોઈએ. અને એ સાવધાની કેવી રીતે રહે એ વાત પરંતુ કરીને લીધી છે કે દેહથી ભિન્ન ચૈતન્યની પ્રતીતિ. શા માટે મેં વ્રત સંયમના પરિણામ વ્રત સંયમ નિકાર કર્યો છે અથવા વ્રત સંયમના પરિણામ કરું છું કે દેહ અને આત્માની ભિન્નતા કરવી છે એ સંબંધીનો પ્રયોગ કરવા માટે એનો અનુભવ થાય એટલા માટે કરું છું. એ પ્રકારે વ્રત સંયમના પરિણામ અંગીકાર કરવા જોઈએ. આમ તો વ્રત સંયમના પરિણામ તો ઉપર ઉપરના સ્થાનમાં છે, અવિરતશૂન્ય દ્રષ્ટિને એ પરિણામ પણ એના ગુણસ્થાનના પરિણામ નથી. તો મુમુક્ષુને તો સવાલ રહેતો નથી કે વ્રત સંયમના પરિણામ કેટલા છે ને કેટલા નથી, કેમ કે એ કોઈ એના ગુણસ્થાનની મર્યાદામાં. તો પહેલા ગુણસ્થાનમાં તો વ્રત સંયમ ચોથા ગુણસ્થાને ન હોય તો પહેલા ગુણસ્થાને વ્રત સંયમ કેવી રીતે હોય? પ્રશ્ન એટલો થાય કે વ્રત સંયમ પાળી શકાતા હોય તો શા માટે ના પાળવા, અસંયમ ને અવ્રતપણે ના પરિણામથી તો વધારે દોષ છે, તીવ્ર દોષ છે, એનાથી દોષ તો ઘટે છે. કષાયની તીવ્રતા મંદતાની અપેક્ષા એ દોષ ઘટે છે, પણ શરીરની ક્રિયામાં આત્માએ એ કાર્ય કર્યું એમાં તો મિથ્યાત્વ દ્રઢતી જાય છે. સુભાવથી થોડો લાભ થાય, કાળે પૂછાને દરવાજા મોકલા, મિથ્યાત્વનું અનંતુ પાપું થાય, કોઈને થોડું થાય પાપ ન થાય. ન કરવા અમારે એવા પરિણામ કૃષ્ણ કરનાર દલીલ કરનારે કરી છે, અમારા વ્રત સંયમ ન પાળવા તો છે. અનુભવ થાય એવા હેતુથી ને એવા આશયથી એ પ્રયોગ કરવો, એ પ્રકારથી એ પ્રયોગ કરવો, તો એ વ્રતશીલ સંયમના પરિણામ પાળતા ભલે વ્રતશીલ સંયમ ઉપરના ગુણ સ્થાનના પણ નહીં પડાય, પણ બિન આત્માના પ્રયોગ કરવામાં એ પરિણામ સાધન થશે. એને દેહથી બિન આત્માનો અનુભવ કરવાનું સાધન બનાવવામાં વાંધો નથી, એમાં દેહાત્મ બુદ્ધિ નહીં થાય, પણ એ પ્રકાર છોડીને પહેલા જે પ્રતીતિને અનુભવ કરવો છે એ વાત છોડીને ફક્ત વ્રતને સંયમના પરિણામ કરવામાં આવશે તો જે દેહાત્મ બુદ્ધિ ઊભી છે એ દેહાત્મ બુદ્ધિ દ્રઢ થવાનું એક બધું સાધન થઈ જશે. એ જ કારણ પડશે દેહાત્મ બુદ્ધિ તીવ્ર થવાનું, એટલે કે મિથ્યાત્મ તીવ્ર થવાનું એ જ કારણ થઈ પડશે. અને સંપ્રદાયમાં એ સ્પષ્ટ જોવામાં આવે છે, ભણેલા ગણેલા બુદ્ધિશાળી માણસો હોય છે, કમતા વેપારી હોય છે, આત્માનો ધર્મ થયો એવું માને છે, અને એવું માનતા મિથ્યાત્વને દ્રઢ કરે છે, જે ધર્મ નથી તેને ધર્મ માનીને મિથ્યાત્વને દ્રઢ કરે છે. જે આહાર વગર માણસ ચલાવી ન શકે એ આહાર એક કે અનેક દિવસ સુધી ત્યાગ કરે એની એની કિંમત આવે, એ તો સ્વાભાવિક જ છે, ઘણી કિંમત આવે. માણસ ખાધા વગર રહી ન શકે, અમે ખાધા વગર રહીએ છીએ, આહારનો ત્યાગ ને તમારે કાંઈ કિંમત નહીં, આટલી મોટી વાત છે. માણસ પૈસા છોડે, કપડાં છોડે, બીજી ત્રીજી ચીજનો ત્યાગ કરે, આહાર તો શરીરને નફવાનું કારણ છે, એનો ત્યાગ કરે ને તમે એની કિંમત કાઢી નાખો, એને પોસાય કિંમત આવે છે. એની કિંમત કરવા જતાં એને મિથ્યાત્વ દ્રઢ થઈ ગયું, વ્યાજ્ઞાના પરિણામ દ્રઢ થઈ ગયું, મિથ્યાત્વ એટલે આત્માની વિરાજના છે, એના પરિણામ દ્રઢ થઈ ગયા. આ વિષય ગુરુદેવ કૃપાથી ન બહાર આવ્યો, એને બહુ મહત્વ હતું એવા પરિણામ નીકળ્યા, એ લોકોને તો થોડું દુઃખ પણ લાગ્યું, વિરોધ પણ કર્યો, પણ બહુ કિંમતી વાત કરી છે. જીવ આવી રીતે ભૂલ ખાય છે, આ જીવે પણ અનંત વાર એવી ભૂલ કરી છે, અને બીજા નજરે દેખાય છે એવી રીતે ભૂલ કરે છે. સંપ્રદાયની અંદર નજર સામે દેખાય છે, કરવા જતા અહિત તો નથી થઈ જતો ને, આટલો વિચાર છે. ચારિત્ર મોહની મંદતા થવા છતાં દર્શન મોહની એ જ કાળમાં તીવ્રતા થાય એવી ભૂલ ન થાય તો એ જ વાતને સીધી રીતે કેવી રીતે ગ્રહણ કરી શકાય કે દેહથી ભિન્ન પોતાનો આત્મા છે એને અનુભવ કરવા માટે એને પ્રયોગનું સાધન બનાવી શકાય છે કે ઉપવાસ કર્યો કેવી રીતે કરે ઉપવાસ કર્યો તો ક્ષુધાવેદના તો ઉત્પન્ન થવાની જ છે દેહનો ધર્મ છે તે ક્ષુધાવેદના તો થવાની એ ક્ષુધાવેદના ઉત્પન્ન થવાના કાળમાં જીવ એમ વિચારે કે આ વેદનાની સત્તામાં જ્ઞાન છે આત્મા છે કે જ્ઞાન અને આત્માની સત્તામાં વેદના છે તપાસ તો કરો અવલોકન તો કરો એ જુદા જુદા છે કે એમ છે આ મને થાય છે વેદના ક્ષુધાની મને થાય છે એવો અનુભવ થાય છે અને સમજણ એમ કે છે કે નહીં શરીરનું કાર્ય શરીરમાં ને આત્માનું કાર્ય આત્મામાં આત્માનું કાર્ય તો જ્ઞાન છે જ્ઞાન માત્ર એટલો જ આત્માનો અધિકાર છે મર્યાદા પૂરી થાય છે જ્ઞાન માત્ર તો જ્ઞાન માત્ર પણ હું ટકી શકું છું કે નહીં આ વેદનાના કાળમાં એનો પ્રયોગ કરે એનો પુરુષાર્થ કરે પ્રયત્ન કરે એવી રીતે એને વ્રતને સાધન બનાવવામાં વાંધો નથી પણ મેં આહાર ત્યાગ કર્યો એમ સિદ્ધિ લઈ જઈએ તો બધા વ્રત થાય ક્રિયા તો જે નહીં ખાવાની છે તે નહીં ખાવાની છે પણ પરિણામે બંધ અને પરિણામે મોક્ષ છે જીવ કેવા પરિણામ કરે છે એના ઉપર એના આધાર છે ચૈતન્યના અપૂર્વ મહિમાને લીધે સહજ ચાલતું સ્વરૂપ ચિંતન અને નિજ તત્વનું ભોજન દર્શન મોહને કાઢી નાખે છે આ વખતે સમાધાનનો વિષય પહેલો લીધો છે દરેક બોલની અંદર સામાન્ય રીતે દર્શન મોહ કેમ તીવ્ર થાય છે એ વાત પહેલી લઈને પછી દર્શન મોહ કેમ ગળે એવી રીતે પદ્ધતિ લીધી છે પણ આ બોર્ડ ની અંદર સમજવું સુગમ પડે એટલે પહેલી વાતો લઈ લીધી છે કે યથાર્થ લક્ષ્ય વિનાના લુખા ચંચળતા વાળા વિકલ્પો શું કહે છે કે જ્ઞાનના લક્ષ્યમાં પોતાનું શુદ્ધાત્મ સ્વરૂપ ન હોય તત્વ જ્ઞાન સંબંધીના જે વિકલ્પો છે એમાં આત્મરસ ઉત્પન્ન થતો નથી એટલે એને લુખા કહેવામાં આવે છે લુખા વિકલ્પ કહેવામાં આવે છે એ વિકલ્પો ચાલતા ચાલતા પણ બીજા બીજા વિચાર પણ ચાલી જશે એટલે કે એ વિષય છોડીને બીજા વિષયમાં પણ વિકલ્પ ચાલ્યા જશે એનું કારણ ચંચળતા છે એ જ વિષયમાં સ્થિરતા નથી રસ આવે તો સ્થિરતા હોય એ વિષયમાં લુખા વિકલ્પમાં સ્થિરતા ના આત્મરીએ એટલે એ સહજ પરિસ્થિતિ ઊભી થાય છે કે અંદર જો શુદ્ધાત્માનું યથાર્થ લક્ષ્ય ન હોય તો જીવ તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરવાની ઈચ્છાથી તત્વજ્ઞાન સંબંધિત વિકલ્પોમાં પ્રવૃત્તિરૂપ થાય તો એ પરિસ્થિતિ એની એવી હોય છે કે લુખા અને ચંચળતાવાળા વિકલ્પો હોય છે અનેક પ્રકારના પછી એ જ વિષયમાંથી બહાર ન જવું હોય તો અનેક પ્રકારના નયની ભંગદાળથી એ વિષયને લંબાવે છે અથવા એ જ વિષયમાં અનેક પ્રકારના તર્ક વિતર્ક કરીને પણ એ વિષયને તત્વજ્ઞાનના વિષયના વિકલ્પને તર્ક પ્રધાનતાથી અને તર્કના આધાર વાળા વિકલ્પો છે એવી જે વિચારણા છે એ વિચારણા વિકલ્પોને વધારનારી વિચારણા છે જે દર્શનમોહનો રસ વધવાનું કારણ થાય છે. એના વિશે થોડો સૂક્ષ્મ લીધો છે કે સામાન્ય રીતે તત્વજ્ઞાનના વિષયમાં આવે એનો દર્શનમોહ મંદ થાય, પણ તત્વજ્ઞાનના વિષયની અંદર જો યથાર્થ પ્રવૃત્તિ ન હોય, યથાર્થ પ્રવૃત્તિ એટલે શું કે સ્વરૂપ લક્ષ હોવું જોઈએ, સ્વરૂપની અનન્ય રુચિ ઉત્પન્ન થાય થયેલી હોય, પોતાના નિજ ચૈતન્ય સ્વરૂપનો અપૂર્વ મહિમા હોય અને એથી એને સહજ ચિંતન અને ભોજન સાથે તો એનો દર્શન મોગળી સુધી પહોંચી જશે. પણ એવો યથાર્થ પ્રકાર ન હોય તો કોઈ જીવ એમ વિચાર કરે કે મારે હવે કોઈ બીજી પ્રવૃત્તિ કરવી નથી, નથી દુનિયાદારીની પ્રવૃત્તિમાં બહુ રહેવું, ચાલતા કરે તેવી વાત છે, નથી કોઈ બીજી ક્રિયામાં પડવું, એ સંપ્રદાયમાં લોકો ક્રિયામાં પડે છે. સમ્યક દર્શનનું નિમિત્ત તત્વજ્ઞાન છે, માટે આપણે તો તત્વજ્ઞાનની તો પણ દર્શનનો વધવાનો સંભવ ખરો. કેમ વધે? કે સ્વરૂપ લક્ષ અને સ્વરૂપ રુચિ ન હોય અને એને અને એ પૂર્વ જે સ્વરૂપનો મહિમા આવવો જોઈએ ઓળખીને એ ન હોય તો એની પરિસ્થિતિ એવી થવાની કે નહીં પંગદા તક પ્રધાનતા ચંચલતાવાળા વિકલ્પો શું એનું ફળ આવશે કે વિકલ્પને વધારનારી વિચારણાની કાર્ય પદ્ધતિ છે. એ સંબંધીના વિકલ્પો પછી ચાલ્યા કરે, ઘણા ચાલે, માણસ પુસ્તકો લખી શકે એટલા ચાલે, ગ્રંથ ભરાય એટલા બધા વિકલ્પ ચાલે, બુદ્ધિ પણ સક્ષમ હોય એટલે કામ કરે, પણ એ વિકલ્પ વધારનારી વિચારણા છે અને એમાં દર્શન દર્શનમોહનો રસ કેમ વધે છે? આ એક વિચાર વિષય છે કે દર્શનમોહનો રસ એટલા માટે વધે છે કે દર્શનમોહ રહીત જે આત્મતત્વ છે, નિર્વિકલ્પ આત્મ સ્વરૂપ છે, એને લક્ષમાં લઈને એની રસ અને રુચિથી જે પરિણામ થવા જોઈએ એટલે પણ પુરુષાર્થ હોય તો વિકલ્પ થશે, પણ પુરુષાર્થ સહિત હશે તો એ વિકલ્પ તોડશે. એ પદ્ધતિ દર્શનનો નાશ કરનારી છે, દર્શનને ગાળનારી છે. એ સિવાયની પદ્ધતિમાં એ વિધિ નથી છતાં એને એ વિધિ માનશે, દર્શનમાં વધવાનું કારણ એ છે કે કાર્યની પદ્ધતિને વિધિ કહે છે, આત્મહિતની એ વિધિ નથી, છતાં એ એમ માને છે હું તો તત્વજ્ઞાનની પ્રવૃત્તિ કરું છું, હું ક્યાં બીજી પ્રવૃત્તિ કરું છું, ક્રિયામાં પડ્યો નથી, નથી હું દુકાન ધંધામાં પડ્યો, જે પ્રશ્ન છે આત્માને રખડાવનાર છે એ દર્શનનો છે. એના દ્રષ્ટિકોણથી જો વિચારવામાં તો યથાર્થ કાર્ય પદ્ધતિ હોય તો દર્શનનો નાશ પામે, નહીંતર અયથાર્થ કાર્ય પદ્ધતિમાં સાધન નથી તેમાં સાધનની માન્યતા થવાને લીધે દર્શનનો વધે છે, દર્શનનો વધવાનું કારણ છે, અવિધિને વિધિ માને છે. પછી તો એ જ કરે છે ને એ વધારે છે વાંધો, બધું બધું સાંભળો, બધું બધું વાંચો, બધું બધું એનો વિકલ્પ કરો, વિચાર કરો, બધું 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 કરો, થાય એટલું વધારે કરો, એને સાધન માન્યું છે તો એમ જ કરે, બીજું શું કરે? કેમ કે એને સાધન માન્યું છે, સાધન નથી એને સાધન માન્યું છે, ભૂલ છે એ મિથ્યાત્મી ભૂલ છે. એમ કે કસાય મંદ રહેશે, નમો સિદ્ધાંતમાં વિચારવાની પરમાત્મા એટલે સર્વોત્કૃષ્ટ આત્મા છેલ્લી દશા, પછી આગળ કોઈ દશા નથી. તો એને દેહ ને મન ને માણી દેહ મન ઠીક છે હાલ, પણ માણી હોય તો બીજાને તો લાભનું કારણ થાય. પણ શિવ પરમાત્માને પરમાત્માને ઈચ્છા વગર છે તો પણ ત્યાં અસિદ્ધત્વ છે, સિદ્ધ દશા નથી. એટલે એને જીવ એમ કહ્યું કે જીવોના જો બે જ ભેદ પાડવામાં આવે, આખા જગતના જીવોના જો બે જ વિભાગ કરવા હોય તો એક સિદ્ધ ને બીજા સંસારી, તો અર્યન સંસારીમાં જાય, સિદ્ધમાં આવે. એક ન્યાય સંસારી છે, પણ છતાં એમને પરિપૂર્ણ શુદ્ધિ હોવાથી, ઉત્તરાગતાની શુદ્ધિ પૂર્ણ હોવાથી, વાણી દેહ વિના છે, પૂર્વકર્મને કારણે વાણી છે. પણ સિદ્ધ દશા તો ના પાડે છે વાણી. સમ્યક દર્શન અને સ્વાનુભવમાં આવનારો સિદ્ધ સમાન છે. અને સિદ્ધ સમાન હોવાને લીધે વંશજ છે. વિચારનો વિકલ્પનો આત્મા પરિપૂર્ણ છે ને એમાં સમાવો, એ જ એનો પરિપૂર્ણ રીતે સમાઈને રહેવું એનો ધર્મ છે, એ એનું સ્વરૂપ છે. બહાર નીકળવું એના સ્વરૂપથી વિરુદ્ધ છે, વિચાર માત્ર એના સ્વરૂપથી વિરુદ્ધ છે. વિચાર પણ શું કરવાથી આત્મા નિર્વિચાર સ્વરૂપ સીધી વાત છે કે અંદર નથી રહેતો એટલે બહાર નીકળે છે, એના સ્વરૂપથી વિરુદ્ધ છે, ચોખ્ખી વાત છે. એમ નમો સિદ્ધાંત છે, એ રીતે નમો સિદ્ધાંત છે. આવું સ્વરૂપ છે, નામ જ લેવું જોઈએ. નિષેધના ખાતામાં જાય છે, આદરવાના કરે છે ને એ બહાર ઉભો છે. અન્યને નમસ્કાર કરનાર ક્યાં ઉભો? બહાર નીકળી ગયો. તો એને શું જોયું કે મને લાભ શેમાં છે? પેલા પદથી કે બીજા પદથી ચાલે છે, કોઈને દુઃખ પણ લાગતું હશે, કોઈને દુઃખ પણ લાગતું હશે, કેમ કે બધા અનુકૂળ હોય, હોય એમના અનુકૂળ તો કોઈ જ ભાષા નીકળે નહીં. દારૂ ન પીવાય એમ કયો એટલે કલાલ ને દુઃખ લાગવાનું છે એમ જેને જે વિષયોની રૂચિ છે એની સામે તમે કયો કે એ નુકસાનનું આત્માને કારણ છે ને અકર્તવ્ય છે તો એને એને દુઃખ લાગવાનું છે ક્ષમા કરજો આમ કોઈને દુઃખ લગાડવા માટે કહેતા નથી આ અંદર રૂચિ રહેવાતું એટલે બારે બોલવાનું દર્શન મોહ ગયા પહેલા અવશ્ય સ્વરૂપનું ચિંતન સ્વતત્વનું ચિંતન તત્વજ્ઞાનમાં પણ સ્વતત્વનું ચિંતન પછી પર આવે તો પરથી ભિન્ન છું એમ આવે છે એવું જે ચિંતન છે એનું સ્વરૂપ લક્ષે સ્વરૂપ રૂચિપૂર્વક અને સ્વરૂપ મહિમા સહિત જ હોય એ દર્શન પછી આમાં બે ત્રણ વાત લીધી છે મુખાશની પ્રધાનતાની પણ ગમે તે પ્રકાર હોય એ બધી અયથાર્થ છે ઉપદેશક થતા ઉપદેશક સત્સમાગમ કરવો બીજી વાત છે ઉપદેશ આપવો બીજી વાત છે ઉપદેશ તો અત્યંત ભગવાન ઉત્કૃષ્ટપણે આપ્યા બાકી આચાર્યો જાણ્યો હોય એમાં નિશંક કેવી રીતે થઈ શકે પોતાની મર્યાદા સમજી લઈએ છીએ, નાની પોતાની મર્યાદા સમજી લઈએ.
મારા હાથમાં કંઈક કરવા માટે આ વધારવા માટે